श्रीहन्ताणम् नमो सिद्धाणम् नमो आयरियाणम् नमो उवज्जायाणम् नमो लोये सब्बसाहुणम् एषो पञ्च नमुकारो सब्बपावपणासनो मङ्गलाणं च सव्येषीम् परमं अवै मङ्गलम्। अनंत उपकारी परमात्मा श्री विचार देवना शासन में परमात्मा केवनान पाम्या पछी जहां सुधी जीवे छे त्यां सुधी एक धारी धर्म दिशा आपे छे। एमने तेज भवमां नियमा मोक्षे जवानुं छे। संसार में कोई नहीं साथे एमने सकपण हवे रहा नहीं। कोई नहीं साथे मारापणानी ममता नहीं। भावि में कोई नहीं हाथी जोड़ावाना नहीं। मात्र भूतकाल में एमने जे एवो मन में अहोभाव लावेलो के मारी एवी शक्ति क्यारे आवे કે હું જગતના બધા જીવને ધર્મના રસિક કરું, સવી જીવ કરું શાસન રસી, આવી પરોપકાર કરવાની ભાવના એને પાછલા ભાવમાં કરેલી, એનાથી તીર્થંકર નામ કર્મ એમને બાંધેલું અને તીર્થંકર નામ કર્મ આ કેવળાન પામ્યા પછી ઉદયમાં આવ્યું છે। એ કર્મના કારણે સમોષણમાં બેસે છે અને ધર્મદેશના આપે છે। બાકી ધર્મદેશના આપવામાં પણ એને શિષ્યો બનાવવાનો કે કોઈને પોતાના ચેલા બનાવવાનો જરા પણ મોહ નથી, કેમ કે વિતરાગ પ્રભુ છે। સર
કર્મ છે
અગાધ નામ કર્મ, નામ કર્મના 67 ભેદ છે। એ સરસ ભેદમાં આ ભેદ આવે છે। 14 પિંડ પ્રકૃતિ આવે એના 65 ભેદ આવે 14 ના। 8 પ્રત્યેક પ્રકૃતિ આવે, પ્રશ્નો દસકો ને થાવણ દસકો, એટલે કુલ 93 પ્રકૃતિ છે નામ કર્મની એકલાની। એમાં જે વચ્ચે મેં કહ્યું 8 પ્રત્યેક, એ 8 પ્રત્યેકમાં તીર્થંકર નામ કર્મ આવે અને તીર્થંકર નામ કર્મ એ નામ કર્મ નો ભેદ છે, મોહની નો ભેદ નથી। અને બાંધ્યું ત્યારે પોતે પણ મોહ વાળા હતા, ત્રીજા ભાવમાં બાંધ્યું ને, એ ત્રીજા ભાવમાં ભગવાન પણ મોહ વાળા હતા। એ સારી વસ્તુનો પ્રેમ, ખોટી વસ્તુનો અણગમો એ કાળે એમને પણ હતો। એમને સમજાણું આ ધર્મ જ આપણને સંસારથી તારનાર છે, માટે મારી એવી શક્તિ આવે તો હું બધાને સાચા માર્ગે ચડાવું, પરોપકાર કરું, એટલે મોટી લેવાની ભાવના નથી, પણ એ સાચું તત્વ પોતાને સમજાણું છે એ તત્વ બીજાને આપવાની ભાવના છે। હા, સમ્યક દર્શન આવ્યા પછી જીનામ બંધાય। સમ્યક દર્શન જેટલાને આવે બધા જીનામ બાંધે એવો નિયમ નહીં, પણ જીનામ બાંધે બધા સમ્યક દ્રષ્ટિ જ હોય। જે સમ્યક્ત્વ પામ્યા પછી આવી ભાવના એમને પાછલા ભાવમાં આવેલી, અને ખાસ કરીને તીર્થંકર નામકર્મ 3 ભાવ પહેલા જ બંધાય। એક તીર્થંકરપણાનો ભાવ, વચ્ચે દેવલોકનો નાખીનો ભાવ, એની પહેલાનો ભાવ, 3 થયા ને। ખુદ ભગવાન મહાવીર પ્રભુને 25મા ભાવમાં તીર્થંકર નામકર્મ બંધાવ્યું। નૈસાના ભાવમાં તો સમ્યક્ત્વ પામ્યા હતા, જીનામ નહોતું બાંધ્યું। નૈસાના ભાવમાં સમ્યક્ત્વ પામ્યા પછી ઘણી વાર સમ્યક્ત્વ ચાલ્યું પણ ગયું, કારણ સમ્યક્ત્વ હોય તો નરકનું આયુષ્ય બંધાય નહીં, દેવનું જ બંધાય। અને ભગવાન મહાવીર પ્રભુ નરકમાં 2 વાર ગયેલા છે બધા, અત્યારે ભાવમાં એમને તીર્થંકર નામ કોઈ બાંધ્યું નથી, સમ્યક્ત્વ પામ્યા હતા। પછી પાછા વમીને મિથ્યાત્વે ગયા, નરકમાં એકમાંથી નરકમાં ગયા. એમ ફરતા ફરતા 25મો ભાવ જયારે આવ્યો, નંદન ઋષિનો ભાવ, મહાવીર સ્વામી થયા એનાથી ત્રીજો ભાવ છેલ્લેથી, અને પહેલેથી ગણી 25મો ભાવ. એમાં માસક સમયના પાલે માસક સમય જેઓ ઉગ્ર તપ કરતા હતા, એમાં આ ભાવના આવી કે આવું સુંદર સંસાર ચલવાનું સાધન છે, મને જૈન ધર્મથી પ્રાપ્ત થયું છે, તો મારી એવી શક્તિ ક્યારે આવે કે હું બધાને આ સાચો માર્ગ બતાવું અને બધા જીવોને તારું. આ ઉમદા ભાવનાથી જ એમને નંદન ઋષિના ભાવમાં તીર્થંકર નામ કર્મ બાંધ્યું. આ તીર્થંકર નામ કર્મ એ વ્યવહારથી પુણ્ય કર્મ કહેવાય, કેમ કે તીર્થ સ્થાપવાનું મળે, ઘણાને તારવાનું બને, અને ધર્મદેશ આપીને ધર્મનો પ્રવાહ ચલાવવાનું બને. હવે કર્મ કરનારા સંસારમાં ડૂબેલા જીવોને પેલું તારવાનું મળે અને તારવાનો માર્ગ બતાવીએ એ ઊંચું કામ તો કહેવાય ને, એ વ્યવહાર નથી, શું કહેવાય? નિશ્ચય નહીંથી અશુભ કહેવાય. નિશ્ચય નિધિ એટલા માટે કે તમે આવી ભાવના ભાવો એટલે તમે સંસારમાં તીર્થંકર નામનો બાંધીને ત્રણ ભાવ તો અવશ્ય રહેવાના રહેવાના ને રહેવાના. જો આ ભાવના ના આવી હોત અને તીર્થંકર નામનો ના બાંધ્યું હોત તો લાગભાવે નંદન ઋષિના ભાવમાં જ મોક્ષે પહોંચી ગયા હોત. હજ નહીં સમજાય. નિશ્ચય દ્રષ્ટિ એ અશુભ કહેવાય, રેવા દર્શી શું કહેવાય? બે નહી સમજો તો જ સમજાશે. આ જોડી એમ થાય ધીરુભાઈ આવું કેમ સમજાયું, તીર્થંકર નામકર્મ શું કેમ કીધું? તીર્થંકર નામકર્મ જરૂર પરોપકાર કરનારું તત્વ છે, પણ સર્વકર્મ રહી થઈને મોક્ષે જવામાં એ અટકાયત કરનાર છે. એટલો સંસારમાં તમારે ત્રણ ભાવ રહેવું જ પડે અને પૂરેપૂરું ભોગવીને સમાપ્ત થાય, કર્મ વગરનો જીવ બને પછી જ મોક્ષે જાય. એ દ્રષ્ટિથી હું સમજાવું છું. હું સમજાવું એવું તમે બીજાને સમજાવજો, આડાવળી વાત ના લેશો. એકાદની આડીવળી વાત જ નહીં લેવાય. આપણે પરનો ઉપકાર કરનારું છે માટે સારું છે, પણ કર્મ છે ને બંધન છે, એટલે વહેલા મોક્ષે જવાનો કાળ પાકે એને પકડી રાખનાર છે. સમજાણી. આ તીર્થંકર નામકર્મ એમને ત્રીજા ભાવમાં બાંધ્યું એટલે છેલ્લા ભાવમાં પેલો કિરણાન પામ્યા પછી આ સમવસન દેવો રચે, એ બધું કર્મ એમને પુણ્ય ઉદયમાં આવ્યું, એ બધા સેવકની જેમ કામ કરે. અને પોતે મને એવા ગુણિયલ પુરુષ છે, ખરા ભાઈ, જેને તીવ્ર પુણ્યોદય કહેવાય. હવે ગમે એવો પુણ્યોદય હોય ને તો મોક્ષે જવામાં સાધનો આપવામાં સહાયક કરો, પણ પુણ્ય તત્વ મોક્ષ આપતું નથી. મોક્ષ આપે સંબંધને નિર્જા. જેમ પુણ્ય બાંધ્યું હોય તો માનવનો ભાવ મળે, રાજાનું ઘર મળે, ધનવાન ઘર મળે, સામગ્રી બધી મળે, પણ બાકીનું તમે સમજી લો. સામગ્રીમાં જીવ જો ડૂબે તો સામગ્રી ડૂબનારી એ બને, અને સામગ્રી હોવા છતાં એનો મોહ છોડીને સંત બને તો તારનાર પણ બને. આપણી આ પાંચે ઇન્દ્રિયો આપણે મળી અને એક ઇન્દ્રિય વિકલી નથી મળી, આપણે પુણ્યશાળી કહેવાઈએ. આંખ મળી એટલે પુણ્યશાળી, તો આંખથી શાસ્ત્ર વાંચીએ, અધ્યાત્મ મેળવીએ, આત્માનું કલ્યાણ કરીએ તો પુણ્ય મોક્ષનું કારણ બને. અને આ જાણથી કોઈના ઉપર વિકારી ભાવે જોઈએ, કોઈમાં અંજાઈ જઈએ, આંખના મટકા મારીએ અને પ્રેમ બાંધીએ તો આંખ ડૂબાડનારી બને. એટલા એકિંદી જીવો નીચે ન જાય, એટલા પંચેરી જીવો નીચે જાય. હજી મારી વાત નહીં સમજાય. એકિંદીને વિકલિંદીના જીવો મરીને તીજ મનુષ્યમાં જ જાય, દેવલોકમાં ના જાય, નરકમાં ના જાય, પહેલી નરકમાં ના જાય, સાતમાં તો ના જાય પણ પહેલીમાં ના જાય. કેમ ના જાય? એની પાસે પાપ કરવાનું એટલું બળ નથી, ફરી બધું પાપ કરવાનું એટલું બળ નથી. એની પાસે મન નથી, પાંચ ઇન્દ્રિયો નથી પૂરી, અને આજુબાજુ બીજો સંજોગ નથી. આપણે છીએ પાંચે ઇન્દ્રિય વાળા, બધું મન વાળા, અને પાંચમી સાતમી એટલે બે પાંચ માનું ટેકો મળી જાય કામ કરવાનું. કોઈનું ખૂન કરવું હોય જેને એ બે ચાર માણસો સાથે જ નહીં સાધતો. એટલે પંચેની જીવન જીવ પાપ કરવામાં ઓલરાઉન્ડ, અને જો વળી જાય તો ધર્મ કરવામાં પણ બધું વિકસિત છે. એટલે મોક્ષે પણ પંચેન્દ્રિય જ જાય, અને સાથે નરકમાં પણ. એ પંચેન્દ્રિય સારો કેવો ખરાબ કરો કેવો એવો તમે સમજી લો. બહુ પૈસાદાર માણસ હોય, ઘણા પૈસા વાળો, એ જો વ્યવસ્થિત ધંધો કરે તો ત્રણ ગણું કમાય ખરો, અને સત્તા લઈને ચડે તો ગુમાવે બી ખરો. હાથી વાળો માણસ હોય ને એ ન કરોડપતિ એકદમ થાય, ન કોઈ દારૂ ભિખારી થાય. એને રોજ 100-200-500 નો વેપાર આવતો હોય, હજી નહીં સમજાવ. અલ્પશક્તિ વાળા અલ્પ ન ઉપર એકદમ ચડી શકે, ન ડૂબી જાય. એ ન્યાય એકેન્દ્રિય વિકેન્દ્રિયના જીવો મરીને તીર્થમાં જાય, મનુષ્યમાં જાય, દેવમાં ના જાય, નરકમાં ના જાય. કેમ? એટલી પુણ્ય કરવાની તાકાત પણ નથી, તાકાત પણ નથી. અને આપણે પંચેન્દ્રિયના ભાવમાં આવ્યા છીએ ને, એ બધી શક્તિથી ભરપૂર ભરેલા છીએ. આંખ કાન નાક બધું મળ્યું છે, બોલો. 32 પકવાન ખાવા હોય તો ખાઈ શકે છે, ત્રણ પૂરું ઘાસે ખાવા નથી મળતું. અને 32 પકવાનો ત્યાગ કરીને છઠ અઠમ કરવા હોય તો કરી શકે. એટલે પંચેન્દ્રિય જીવ જ મોક્ષે જાય, નરકમાં જાય. હવે જે બાજુ જવું હોય વિચારી રાખજો. આ ભાવ એવો જોખમી ભાવ છે, જરાક જો પગ લખશો બોલો જરા, અને હાચા માર્ગે જણાવ્યું ખોટા માર્ગે ગયા, ભાવથી નીચે પણ આ જ જાય. એટલે સાતમી નરકીમાં પણ એ જ જાય. આપણે ત્યાં 6 સંઘયણ આવે છે, નામ સાંભળ્યું હોય તો. વજ્ર ઋષભ નારાજ સંઘયણ, ઋષભ નારાજ સંઘયણ. સંઘયણ એટલે શરીરમાં હાડકાનો બાંધો મજબૂત થાય, હાડકાનું મજબૂત મળવું. આપણને બધા છઠ્ઠું સંઘયણ છે, છઠ્ઠાનું નામ છેવટું સંઘયણ. એટલે બે હાડકામ અડીને જ રહ્યા હોય બધા, સહેજ પગથિયું ચૂકીને તો હાડકો આમ ખસી જાય અને ઉતરી જાય છે, અને પગ ચડાવવો પડે છે. કયું સંઘયણ? છેવટું. અને પહેલું સંઘયણ વજ્ર ઋષભ નારાજ, જે હાડકામ આરપાર હોય, ઉપર પાટણ જેમ પણ હાડકું હોય ને ખીલી મારેલી હાડકું હોય, છૂટું ના પડે. એટલે યુદ્ધો કરે ને તો એનું હાડકું જલ્દી છૂટું ના પડે. પહેલું સંઘયણ, એ પહેલા સંઘયણ વાળો જ મોક્ષે જાય, અને પહેલા સંઘયણ વાળો જ હાથની નસમાં જાય. એટલે મેં સંઘની વાત પર ચલાવી. શરીરનું ઘણું બળ મળે, બોલો, એ છઠ અઠમ અઠૈયે કરે, જપ જપે કરે, સંયમની સાધનાએ કરે, અને કાવા દાવા એના માર્ગે ચડે ને તો એ કાવા દાવા લૂંટફાટ પણ એ જ કરે, કંબળ છે માટે. એટલે પહેલા સંઘવાળા જીવો સન્માર્ગે ચડે તો મોક્ષે જાય, અને દુર્માર્ગે ચડે તો આજનરકમાં જાય. આપણે છઠ્ઠા સંઘયણ વાળા, બહુ બળ પણ નથી એટલે ઘણું પાપ બી ના કરી શકીએ, અને ઘણું પુણ્ય બી ના કરીએ, ધર્મ બી ના કરી શકીએ. આસંગન જીવો, એટલે આ કાળે આસંગન વાળા જીવો વધારે વધારે ઉપર જાય તો ચાર દેવલોક સુધી જાય, અને નરકમાં જાય તો બે નરક સુધી જાય. પણ બહુ ચીકણું પાપ કરે તો અહીંથી મરીને તીર્થમાં કે મનુષ્યમાં પહેલા સંગણવાળામાં જાય, સમજાય? અને પહેલા સંગણવાળા ગયા પછી વળી એ પાપને પુસ્તક જ નીચે હાથની નરકમાં જાય. હજી નહીં સમજાવ? એટલે બહુ વિચારવા જેવું છે કે આપણે જોખમી ભાવમાં આવ્યા છીએ એમ. જોખમી ભાવ એટલે સમજણ, જોખમ વાળો ભાવ. જો જરાક ચૂક્યા તો એકેન્દ્રની વિકેન્દ્રને જો જેટલા નીચે ના જાય એટલે આપણે નીચે જઈએ. સંસારમાં પણ આવું બને ને, બહુ પૈસા વાળો માણસ હોય અને ધ્યાન રાખીને ધંધો ના કરે, બે પણ ધંધો દેવાદારી જ થાય, કારણ એને જ લોકોએ પૈસા દીધા હોય. તમારી પાસે 1 કરોડ રૂપિયાની મૂડી હોય ને ધંધો કરો તો બેંકે તમને આપે, લોકો સરાફી મૂકે, દેવું એને જ વધારે હોય. આપણે મન 5-25 હજારથી ધંધો કરતા હોઈએ, કારણ મૂડી ઓછી હોય તો લોકો આપણી પાસે પૈસા મૂકે બી નહીં અને આપણે એના જમા લઈએ બી નહીં. બહુ કેમ ચાલુ, આપણે ક્યાંય નુકસાન આવ્યું ખાને લાવવાના? બેંક પૈસા આપે પણ તમે મકાની સિક્યુરિટી આપો, બીજું સિક્યુરિટી મૂક તમારી પાસે હોય તો જ આપે. એટલે જેની પાસે પૈસો હોય એને દેવું બી ઘણું હોય. સામાન્ય હો ભાઈ, પૈસો એને દેવું પણ આવું હોય ધંધામાં, એટલે એ જ બધા દેવાળ ઉકાળે. દેવું હોય દેવાળ ઉકાળે, નાની હાટલી વાળા દેવું જ ના હોય બહુ, એટલે દેવાળું ના કાઢે. તો આપણે આ પંચેન્દ્રિયમાં ભાવમાં આવ્યા એ બધી સામગ્રી પામેલા છીએ. આંખ કાન નાક બુદ્ધિ સંગની પંચેનો ભાવ, બધી સંપત્તિ મળી છે. હવે જો ધ્યાનપૂર્વક ચાલીએ નહીં અને આડાઅવળા રસ્તે ચાલીએ તો આ બધું દીવાલ આમ જતું રહે, પાછા એકીના ભાવમાં જવાનો વારો આવે. એટલે મેં આવી વાત થોડી સમજાવી કે આપણને ઉત્તમ કુળ મળ્યું, બોલો ઉત્તમ ભાવ મળ્યો, ઉત્તમ શાસ્ત્રો મળ્યા, તો જ્યારે જ્યારે સમય મળે ત્યારે આનો સદુપયોગ કરવો જોઈએ. આ સંગની પંચેનીનો ભાવ મોત્સોક માટે નથી મળ્યો, વિકારી તત્વો માટે નથી મળ્યો, વિકારોને જીતવા માટે મળ્યો છે. આ વાત આપણા ધર્મમાં મહત્વની છે કે સંગની પંચેના ભાવમાં તમે આવ્યા છો તો મો રાજાને બરાબર ઓળખો અને એને જીતવાનો પ્રયત્ન કરો, એને છોડવાનો પ્રયત્ન કરો. ભલે અંશે છોડો પણ એવો છોડો કે ધીરે ધીરે મોહના વિકારોમાંથી આપણો જીવ બકાટ થાય અને તો જ આત્માનું કલ્યાણ થાય. મોહના વિકારોને ઓછા કરવા અને આત્માને ગુણિયલ બનાવવો એ જ ધર્મનું કામ છે. સુખી થવું, પુણ્ય ભેગું કરવું, એવું કરી બીજા બહુમાંથી મોટી ગાડીવાળી મળે, આ ધર્મનું સ્વરૂપ નથી કહ્યું, એ પુણ્યનું સ્વરૂપ છે. પુણ્ય એ કર્મ છે, ગુણ નથી. જો તમે કર્મગંધ ભણ્યા હો તો 8 કર્મ આવે, 8 ના પેટાભેદ 120 આવે. 120માં 82 પાપ કર્મના ભેદ છે, કેટલા? અને 42 પુણ્યકર્મના ભેદ છે, 124 છે ને. એમાં 4 કર્મ એવા જ ભેદ છે, પુણ્યમાં આવે ને પાપમાં આવે, એ કુલ 120 થઈ ગયા ને. વર્ણ ગંધ રસ અને સ્પર્શ આ 4 નામકર્મના ભેદ છે, એ પુણ્યમાં આવે છે ને. જેમ શરીરનો રૂપાળો ગોરો વર્ણ મળવો એ પુણ્ય, અને કાળો વર્ણ મળવો એ પાપ. શરીરમાં સુગંધ પ્રાપ્ત થવી એ પુણ્ય, અને દુર્ગંધ પ્રાપ્ત થવી એટલે એક જ ભેદ બેમાં થયા ને, એ 4 ભેદ બેમાં આવે છે. એટલે સરવાળો 124 નો થાય, 120. પણ જેમ પાપ એ કર્મ છે, ફરી બોલો, એમ પુણ્ય પણ કર્મ છે. સુખ ના આત્માનો ગુણ નથી. આપણે દુઃખમાંથી સુખ મળે તો સારું એમી છીએ. પણ જયારે ઊંડો વિચાર કરો ને તો દુઃખ હોય ને તો ક્યારેક પણ વૈરાગ્ય આવી જાય, અને સુખ આવે ને તો વૈરાગ્ય તો ના આવે પણ સુખની સિદ્ધિમાં જીવ ડૂબી જાય. બોલો ભરજી, કઈ સંસારમાં થોડી પણ તકલીફ હોય, ત્યારે શરીર બરાબર ના હોય, કદું ધન બરાબર ના હોય, કદું માન બરાબર ના હોય, એક દાખલો છો, તો કોક વધમાં વૈરાગ્ય આવે, સર બળ્યો સંસાર. પણ બધી બહુ અનુકૂળતા જ હોય ને, બોલો, તો જીવ એમાં એટલો આસક્ત બની જાય કે 5 પૈસા ક્યાંક ધર્મના કાર્યમાં ખર્ચે ખરો, પણ આજે 10 ગણું પુણ્ય લેવા માટે ખર્ચે, વૈરાગ્યમાં ના ખર્ચે, કારણ કે આ આસક્ત બનેલો જીવ છે. આ વાત જૈન ધર્મ જ આપણને જાણવા મળે. એ નામ જ એવો સરસ રાખ્યું છે જૈન. જૈન શબ્દ કેવી રીતે બને? જી એટલે જીતવું, મોને જીતાડે એવો ધર્મ, એ નામ જૈન ધર્મ. હવે ભાઈએ કાલે પ્રશ્ન કર્યો હતો, એ પ્રશ્ન આમાં લઈ લઉં છું ટૂંકામાં, સર વધારે કાલે સમજાવશું બધે, કે મોને જીતવાનું ને સંસારના સુખને અસાર છે એમ સમજાવવાનું કામ જેટલું જૈન ધર્મ કરે છે એટલું તમને બીજે ક્યાંય જોવા ના મળે. બીજે તમને એવું જોવા મળે કે તમે સારા કામો કરો તો બીજા ભાવમાં સુખી થશો, વાવશો તો લડશો, 500 ધર્મમાં ખર્ચ્યાશે તો 2500 કમાશો. એટલે તમે કરેલો ધર્મ તમને સંસારના સુખની સંપત્તિ આપશે. એટલે અહીંયા એમ કે છે કે સંસારના સુખની સંપત્તિ એ જ મોટું બંધન છે. પણ એ જીવ તું આને છોડ, ના છોડી શકે તો પણ એને અસાર સમજીને ઉદાસીન થઈને રહે. ધારો ગાડી વાડીની સામગ્રી મળી હોય તો ભલે ના છોડી શકે, સાધુ ના થઈ શકે કઈ નહીં, પણ એ મારું સ્વરૂપ છે, તત્વ છે, આ મગજમાંથી કાઢી નાખ. ગમે ત્યારે એ જવાવાળું છે, મારે અસાર સમજીને તું જ એને છોડી નીકળી જા. અને ભગવાન મહાવીર પ્રભુની જ વાત લઈએ, આપણે 5-25 લાખ વાળાને ઘરે છીએ, આપણું ધન કેટલું? 25 લાખ, 50 લાખ, કલ્પના હતો ખાલી. આ તો રાજાના પુત્ર હતા. કોના પુત્ર હતા? સિદ્ધાર્થ રાજાના પુત્ર હતા. અને ગર્ભમાં આવ્યા ત્યારે પણ દેવોએ એમને વધાર્યા હતા, અને જન્મ્યા પછી જન્માભિષેક દેવો કરી ગયા હતા, અને વારે વારે દેવો એમને બોલો વંદન કરવા બી આવતા હતા. એટલે કુટુંબ પણ જાણતું હતું કે આ મહાપુરુષ છે. છતાં બોલો બાપની રાજગાદીનું સ્થાન આપણને મળવાનું હોય, ફરી બોલો જા, બાપનું તો સંસાર છોડી સાધુ થાય? આ વાત જૈન ધર્મમાં છે, કે બી શક્ય બને ત્યાં સુધી સંવર અને નિદ્રા ને જ આદરો. પુણ્ય બંધ એ પણ સોનાની બેડી છે, તમે છોડી ના શકો તો એમાં રો, પણ રહેવા જેવું છે એમ ના માનો, મેળવવા જેવું છે એમ ના માનો. હવે તમે આ વાત નહીં સમજ્યા હો જ્યાં સુધી, ત્યાં સુધી ધર્મ કહીને પણ પુણ્ય બાંધીએ, પુણ્યશાળી કહેવાઈએ, ગાડી વાળી સામગ્રી વધતી જાય, ધર્મ ફળે માની લઈએ, અને એમાં ઓલી ધર્મ કરતા હોય ને અને જો 5 લાખ ના 25 લાખ થઈ જાય ને તો આ જીવન બિહાડી દે કે મારો મને ધર્મ ફળ્યો, બોલો મને ધર્મ, અને મેં આવો ધર્મ કર્યો એટલે હું સુખી થયો. એ ધર્મનું ફળ છે એમ બિહાડી દીધું સંસારના સુખમાં. આ વાત જૈન ધર્મમાં નથી. જૈન ધર્મ એ વાત છે, જૈન ના સંસ્કાર પામનારો જીવ શક્ય બને એટલો સંસારી ભાવોથી ઉદાસીન હોય, સંસારી ભાવોથી દૂર રહેનારો હોય. દૂર ના રહી શકતો હોય તો સંસારમાં રહે ખરો, સંસારના સુખો ભોગવે બી ખરો, પણ એને સુખનું સાધન માને નહીં. જેમ બને તેમ ક્યારે મારો એવો અવસર આવે કે આ ભોગ સુખોને હું છોડી અને સાધુ બનું, સંન્યાસી બનું, કેમ કે આ મને મોહ કરાવનાર છે અને મોહ મને સંસારમાં રખડાવનાર છે. આ વાત મહત્વની જૈન ધર્મમાં છે. આપણે જ્ઞાન નથી, ભણ્યા નથી એટલે સુખને આપે એને ધર્મ માની લઈએ છીએ. સંસારનું સુખ આપે એ બોલો એને ધર્મ માની લઈએ છીએ. અને કહે ધર્મ એટલા માટે જ કરતા હોઈએ છીએ, કરતા હોઈએ ધર્મ. હૃદયમાં બુદ્ધિ દશકો બદલાવાની જ હોય એટલે આ બેનો મેળ નથી મળતો. ભાઈએ પ્રશ્ન કર્યો એટલે હું સમજાવું છું. જૈન ધર્મ અને ઇતર ધર્મોમાં આ બહુ ફરક છે. આપણે કોઈ બીજા ધર્મની ચર્ચાઓ નથી કરતો, પણ બીજા બધા ધર્મોમાં સંસારમાં તમે કેમ સુખી રહો, માનવતા રહો, તમે બીજાનું બગાડો નહીં, તમારું બીજા બગાડે નહીં, હળીમળીને રહો, એકમેક થઈને રહો, મિત્રાચારીથી રહો, એટલું તમે બીજાનું ભલું કરો, તમારું બીજા ભલું કરે, પ્રેમથી રહો, આવી બધી વાત આવે. પણ સંસારમાં રહેવા જેવું છે જ નહીં, છોડો એ વાત બહુ ઓછી આવશે. પેલી વાત આવે એટલે આપણે થોડી મીઠી લાગે, કેવી સરસ વાત છે. હિન્દુ હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય, બધાને આજે હળીમળી રહેવું, પ્રેમથી રહેવું, કોના ઝઘડા ઝઘડા નહીં કરવા, બધાને પ્રેમ રાખો, એટલે ઉપર છેલ્લી બુદ્ધિથી કેવું લાગે આપણને? પણ જેમ કડવાશ કરવા જેવી નથી, બોલો, એમ મીઠાશ પણ કરવા જેવી નથી. કડવાશને દ્વેષ કહેવાય, બોલો ભાઈ, મીઠાશને રાગ કહેવાય. તો અહીંયા જૈન ધર્મ આવા સમજાવે છે કે પતિ પત્ની જેવું પાત્ર હોય નિકટનું તો એ રાગ છોડવા જેવો છે. અને જે મહાત્મા પુરુષો થયા બધો વિવાહિત હતા તો એ પતિએ પત્નીનો ત્યાગ કરીને દીક્ષા લીધી અને પત્નીએ પતિનો ત્યાગ કરીને દીક્ષા લીધી. હવે આ વાત કેવી રીતે ગળે ઉતરી બીજાને કહો? એ તો કે આપણે સહધર્મી છીએ, બે એના હાથે એના હાથે, અને બે પ્રેમથી રહે એનું નામ જ ધર્મ. હવે પ્રેમથી રહેવું, એકબીજાનું મન હાચવું, હવે એને ધર્મ સમજીએ. આ મોહ સંજ્ઞા છે, જીવ મોહને બદલે ધર્મ સમજી લે. હવે કા વાત ભેગી છે? હું એવું નથી સમજાવતો કે પતિએ પત્નીને, પત્નીએ પતિને દુઃખ આપવું, એવું નથી સમજાવતો. પણ દુઃખ જેમ ન આપવાનું હોય એમ સુખ ભોગવવું એ પણ સંસારનું બંધન છે, સંસાર વધારનાર છે. એટલે મહાપુરુષો કહે છે જેમ બને તેમ તમે વહેલાસર સંસારમાંથી અલિપ્ત બનો. વાત સમજાવી ભાઈ? એ વાત તમને બીજે બહુ ઓછી જોવા મળશે. એમ કદાચ કોઈક મુનિને હોય ભલે ઇતર કોમમાં, પણ જૈનના સંસ્કારો આવ્યા હોય તો આ વાત જોવા મળે, જાણવા મળે. બાકી આ વાત નથી મળે એમ બીજે બધે. આ જ વાત તમે ખાઓ ને બીજાને ખવડાવો, તમે સુખી થાવ બીજાને સુખી કરો, એમ સુખી કરવાની જ વાત આવશે, બીજી વાત નહીં આવે. ખ્યાલ આવ્યો?
સંસાર વધારો
બસ. તમે સુખી થાવ, બીજાને સુખી રાખો, પ્રેમથી રહો, આવી વાત છે. આપણે પ્રેમને છોડવાનો છે, ફરી બોલો જા, ત્યાં પ્રેમથી રહેવાની વાત ક્યાંથી આવે? અને હિન્દુસ્તાનમાં આ કાળે પણ જેટલા જેટલા મહાત્મા પુરુષો દીક્ષા લે છે એમાં 2-5% વાત છોડી દઈએ, લગભગ 80-85% સુખી ઘરમાંથી ઘણા લેતા હોય છે, કરોડપતિ પણ લેતા હોય છે, પતિ પત્ની પુત્ર ભેગા લેતા હોય એવું પણ બને છે. હવે ખરેખર સંસારમાં રહીને બધાને પ્રેમથી રાખવા, પ્રેમથી રહેવું, કોઈ કડવાશ નહીં, મીઠાશથી રહેવું, મજા કરવી, હવે એ માર્ગ હોત તો આવા કરોડપતિ દીક્ષા હું કેમ લે. એટલે જૈન ધર્મનો અર્થ જ આ છે, રાગ દ્વેષને મોહને જીતવા, રાગ દ્વેષ મોહને ઓછા કરવા, વિકારોને ઓછા કરવા. આ તત્વ જે મોહને જીતવાનું છે એ તત્વ બીજે ઠેકાણે કમ છે. બીજે ઠેકાણે ભાઈચારાની વાત છે, પ્રેમની વાત છે, કોઈના જે કડવાશ ન કરો, હોંશથી રહો, પ્રેમથી રહો, એ બી તમારા ભાઈ છે. પેલો હિન્દુ હોય, મુસ્લિમ હોય કે ખ્રિસ્તી હોય, બધા માનવ છે, માનવ માનવમાં વળી શું ભેદ? હવે 2 વાતમાં ફરક લાગ્યો કઈ? આ 2 છે કઈ? એટલે માનવપણાની દયા કરવી એ બધામાં છે, જેને વ્યવહાર ધર્મ કહેવાય. અને આત્માને ઓળખી આપણા આત્માને મોહથી દૂર કરવો, અને બીજાના આત્મા પણ મોહથી દૂર થાય એવું સમજાવવું. પત્નીને કે પતિને પણ વૈરાગીજી સમજાવે, મા બાપને પણ સમજાવે, રાગ ઓછો કરવાનું સમજાવે. અને બીજે તમે જુઓ કે ભાઈ તમે માતા પિતા હો તો પુત્રોનું સારું પાલન કરો, સારું ભણાવો, સારા લાઈને કરો, દુઃખી ના થાય, એ આપણો ધર્મ છે એમ સમજાવશો. તમે પુત્ર હો તો માતા પિતાની સેવા કરો, માદગીમાં પણ એમની શરીરને હાથો, તમે ભોગમાં ના જાઓ બહુ, એમ સમજાવશે. આ એમ કે માતા પિતાને પણ ધર્મના સંસ્કાર આપી સાધુ બનાવો, તમે સાધુ બનો, ભોગ વિલાસથી તમે દૂર થાઓ, અને માતા પિતા કે ભાઈ બહેનને પણ દૂર કરો. આ જાતની જૈન ધર્મમાં ભોગને તજવાની વાત મુખ્ય છે. બીજામાં કેટલી છે કેટલી તો જ્ઞાની જાણે, પણ સંસારના જીવો કેમ સુખી થાય, બધા જીવો સુખી રહે એવું આપણે કામ કરવું. આપણે કોઈની હાથે કડવાશ નહીં કરવી, બધાને મારા ભાઈ છે એમ માનવું. વ્યવહાર નથી સારું છે, ખોટું નથી, પણ નિશ્ચયથી ઊંડા ઉતરીએ તો જેટલા ભાઈપણાનો પ્રેમ રાખીએ એટલા આપણે જકડાઈએ એમના છે, એ આપણા જકડાય. તમે જેટલા જે ભાઈબંધી પણ રાખો એટલે તમારે કંઈ પ્રસંગ આવે તો બધાને કાર્ડ મોકલવું પડે નહીં, બોલજા મોકલવું પડે ને, એ બધાનું મગજમાં યાદ રાખવું જ પડે. અને કોઈનું કાર આપણે ના આવ્યું હોય તો મગજમાં ખટકે જ નહીં કે સર અમે પ્રસંગ આવ્યો, સર બધાને આમંત્રણ, એ ભાઈએ આવું બધાને પાર્ટી કરી ને મને ના યાદ કર્યું. એટલે અંદર રાગ દ્વેષ થાય ને થાય. મહાપુરુષો આવું સમજાવે છે કે જ્યાં સુધી જો શક્ય હોય તો તમે આ મોહનો ત્યાગ કરો. અને એટલે નામ પણ જૈન શબ્દ રાખે છે, જૈન એટલે વાણિયા નહીં, જૈન શબ્દ એટલે જીતવું, મોહને જીતવો, વિકારી ભાવને જીતવો. પોતાની પત્ની પોતાના પતિ પોતાના જ પાત્રો હોય ને તો એ વિકારી ભાવથી દૂર રહેવું. આવી વાત આ ધર્મની છે. અને કસાયોને કાઢવા, ક્રોધ માન માયાલો બધાને દૂર કરવા, એ વાત બીજે કમ છે. બીજે મિત્રાચારીની વાત છે, બોલો ફરજની વાત છે. આપણે સુખી છીએ, બધાને સુખી કરીએ, આપણે કદાચ કમાતા હોઈએ સારું તો આપણે મામાને બોલાવીએ, ભાઈને બોલાવીએ, કાકાને બોલાવીએ, બધું પાત્ર સગાવાળા ગામડામાં હોય, બોલો જા બધાને બોલાવીને બધાને લાવીને કરીએ. હવે આ જે છે એ વ્યવહારથી ધર્મ કહેવાય, ખોટું ના કહેવાય, ખરાબ નથી કામ, પણ એમાં આત્માનું કલ્યાણ નથી. ફરી બોલો,
આત્માનું
આપણો જીવ એના આદેશ નથી બંધાય, એ આપણાથી બંધાય. અને આપણે બધાનું કામ કર્યું હોય અને અવશે કદાચ એમાંનું કોઈ પાત્ર આપણું કામ ના કરે એટલે આપણું કામ કરવામાં ના પાડી ઉભો રહે, હવે દરે આપણો પિત્તો કેવો જાખો. હવે આપણે ભલું જ કર્યું હતું, અપેક્ષા શું કામ રાખી? આપણે એનું ભલું કરવા જ કર્યું હતું તો એને ના પાડી તો ના પાડે, એ ના એ પાડે, આપણે ખોટું લગાડવાની શું જરૂર? એનો અર્થ એ કે આપણે એની આજે પ્રેમથી બંધાયેલા
છીએ.
અપેક્ષા આ વાત જૈન ધર્મમાં વિશેષતા છે અને એથી કરીને બધા ધર્મો સારા છે ના નથી, પણ જૈન ધર્મ જેટલી વૈરાગ્યની વાત, મોહના ત્યાગની વાત અને નિર્વિકારી થવાની વાત બીજે એટલી નથી. મારે એમ લખ્યું છે, બહુ સમજીને લખ્યું છે, જૈનમ જૈતી શાસનમ પ્રધાનમ સર્વધર્માણમ. સર્વ ધર્મોમાં આ પ્રધાન છે અને પ્રધાન કાયમ મળે રહેશે જ. હું કે તમે ગમે એટલાને બેને સમાન કરવા બોલ બોલ કરીએ, જેને સહન ના થાય બોલ્યા કરે કે આપણું બરાબર નથી, પણ છે જ બરાબર. વૈરાગ્યની વાત, ત્યાગની વાત, મોહના વિકારોના નાશની વાત જેટલી આમાં છે એટલી બીજામાં નથી. ખુદ ભગવાન મહાવીર પ્રભુ 30 વર્ષની ઉંમરે દીક્ષિત થયા,
બરોબર?
આજે કોઈ 30 વર્ષની ઉંમરે દીક્ષિત થાય ને બોલો તો કેટલા આડું બોલનારા નીકળી એની પત્નીનું શું બોલો? જો દીક્ષા લેવી હતી તો પરણ્યા શું કામ? આજે સંસારની વાત કરો,
સાચી વાત કરો,
વિચારો તો સમજાય આપણી વાત. એવી રીતે એના છોકરાઓનું શું? એને સંતાન થયા હોત તો એ સંતાનનું શું? એની સંસારની વાત તો સમજવી જોઈએ ને. એટલે આ દીક્ષા લેવી બેગ બી મારા નથી એવું કે એમ મારું કેવું છે. અહીંયા એ કે છે કે ભાઈ ભોગને જીવે બધે કાર્ય કર્યું પણ મોહનો ત્યાગ કરે છે ત્યારે આ બધી અપેક્ષા જીવને રહેતી નથી. આ વાત તમને બીજે ક્યાંય જોવા નહીં મળે, ઊંડાણથી વિચારશો તો. માટે બહુ સમજી સોચીને જ્ઞાનીઓએ લખ્યું છે અને જ્ઞાનીઓની વાતને બહુ દીર્ઘદ્રષ્ટિથી વિચારવી, આજના જમાનાની હવા પ્રમાણે બધા ધર્મ સરખા, બધા ધર્મ સરખા ધર્મ છે ને, કબાટમાં બધાના ફોટા રાખવા આ માર્ગ સારો નથી. બધા છે જ નહીં, બધા ભોગને જ ઉત્તેજન આપનારા છે. નમસ્કાર તેને જ કરાય કે જે આપણે વૈરાગના માર્ગે લઈ જાય, જે આત્માના કલ્યાણના માર્ગે લઈ જાય, આત્માને સુખી કરે, એને સલામ ભરાય. જે સિદ્ધતા નોકરી કરીએ બોલો, જે સિદ્ધતા આપણે નોકરી કરીએ જેનો પગાર ખાઈએ એની પેઢીમાં ચડીએ તો સલામ ભરીએ, કેમ કે આજી કાપે જમાશે. પણ સેવા કે અહોભાવ કે ગુરુપણાની બુદ્ધિ તો સંસારની તારે એના ઉપર રખાય. મને આવી વાત સમજાણી છે, હું તમને સમજાવું છું. છતાં આ બાબતમાં ના સમજાય કાલે પૂછવો તો છૂટ છે, વિચારી જોજો ને શંકા હોય તો ખેંચો. એટલે પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જૈતી શાસનમ જે લખ્યું છે એ 100 ટકા સોના જેવું સંપૂર્ણ સત્ય છે. પણ જે જૈન ના હોય અથવા તો જૈનો સિવાયના બીજાના સંપર્કમાં વધારે હોય એને આ વચન ખટકે, કેમ કે બધા છે એને બેવું છે બોલો, અને બધાની વચ્ચે માન ખાવું છે. એ પેલા તમને પૂછ્યા જ કરે, તમારા ધર્મ તો આવું લખ્યું છે, તમે શું જે મારા ભેગા આવ્યા છો? એટલે આપણે વચ્ચેને કાઢી નાખવું હોય, ઉડાવી દેવું હોય, આપણી જ બુદ્ધિ આવી ઘણી વાર થઈ જાય આપણા માનની ખાતર. આપણું મિત્ર સાથે બધું બીજું જ હોય ધારો, હવે એની વચ્ચે આ વચન ખટકે. પણ જ્ઞાનીઓએ સંસાર તારવાનું સાધન જેટલો આ ધર્મ છે એટલો કોઈ ધર્મ નથી. આમાં મોહના ત્યાગની મહત્તા વધારે છે. કોની?
મોહના ત્યાગ.
બસ વિકારી ભાવના ત્યાગની જ વાત વધારે છે. એટલે જ વર્ષોથી આ ધર્મ પામેલા જીવોમાં સંસાર છોડીને દીક્ષા લેનારા જીવો દર વર્ષે 50 હો 200 નીકળે જ છે અને થાય જ છે સાધુ. એટલું લોકોને ખવડાવવું પીવડાવવું ને એ બી છે પુણ્યબંધનું કારણ, પણ એથી સંસાર કપાતો નથી, પુણ્યબંધ થાય છે. બોલો, જરૂર થાય છે. અને પુણ્ય બાંધવાના 9 કારણો આવે છે. એમાં બધા કારણો છે, કોઈને અન્ન આપવું, કોઈને પાણી આપવું, કોઈને શયન આપવું, એ સારા કામ છે. પણ સારા એટલે પુણ્યબંધના કારણો છે, મોક્ષના કારણો નથી. મોક્ષના કારણો તમારે છોડી દેવું, એ મોક્ષનું કારણ છે. તમે જેટલું બીજાને પૈસા આપવાનું ચાલુ રાખશો, બોલો, એટલું તમારે કમાવાનું ચાલુ રાખવું જ પડે. તમે 2 લાખ 4 લાખ ક્યાંય આપો તો તમે 12 મહિને 10 લાખ 12 લાખ કમાવા જ પડે, અને કમાતા હો તો જ આપી શકો. એ દાન કરનારા જીવને કમાવાનો વ્યવહાર ચાલુ જ રહે. જેટલું આપણું છે બધું છોડી અને ત્યાગી બનવું, એ મૂળ માર્ગ છે. તમે ક્યાંક 2 લાખ ઉપાસે બનતા તો સર આપશો, સાધુ 1 રૂપિયો નહીં આપે. કેમ? બધું પૈસા પાસે રાખતા જ નથી, ત્યાગી છે. હવે એમણે બધું છોડી દીધું છે, દાન નથી કરતા. અને આપણે પૈસામાં છીએ, 1 લાખ 2 લાખ આપીએ છીએ. હવે બેમાં ઊંચો કોણ? તમે જૈન છો લાવું ના બોલો, સમજીને બોલજો. પાછું જૈન છો એટલે બોલતા હશે, બરાબર છે. એટલે ખરેખર તો સંસારી ભાવોથી દૂર રહેવું એ મૂળ માર્ગ છે. આપણે દૂર નથી રહી શકતા, બોલો, ડૂબેલા છીએ તો થોડું ઘણું દાન આપીને પરોપકાર કરીએ. પરોપકાર ખોટો નથી, છે સારો માર્ગ, પણ ત્યાગની અપેક્ષા એ બીજા નંબરમાં છે. આ સમજાણી, ત્યાગની અપેક્ષા એ બીજો નંબર, પાછળ નંબર છે. એટલે પુણ્યબંધ એ ધર્મનું સ્વરૂપ નથી, સંબર અને નિર્જા એ જ ધર્મ છે. પુણ્યબંધ એ આપણે અનુકૂળ સાધનો આપનારું છે, મારે હોય તો એનો બહુ વાંધો નથી, પણ એ મેળવવા જેવું છે એમ નહીં. એક ખેતરમાં અનાજ વાવીએ ને, અનાજના દાણા જે ડાળી ઉગી એના ઉપર આવે, ફેરી ડાળી ઉગીએ, બરોબર નહી? ડાળી ઉગી ને ઉપર અનાજ ના આવે તો ખુશી થાય મન ના થાય? અને અનાજ ઉગે ના ભેગી ડાળી તો મળે કે ના મળે? મળે, છતાંય આપણે રાજી છે નથી થઈએ અનાજથી. એના જેવી આ વાત છે કે નિર્જરા ને સંવરિત અનાજની તુલ્ય છે અને પુણ્યબંધ ડાળીની તુલ્ય છે. દાખલો કઈ સમજાણો? વિચારજો, પુણ્ય ન હોય એવું મારું નથી સમજાવું, પણ પુણ્ય એ સાધ્ય નથી. આપણે આખા ખેતરમાં આખું ચોમાસું મહેનત કરી હોય, એકલું ઘાસ જ ઉગે, અનાજ ના ઉગે, તો રાજી થઈએ? અને અહીંયા પુણ્યથી રાજી થવાનું? અહીંયા કેમ? પૈસા જ વાલા છે, માટે ભોગ વાલા છે, ઊંડે ઊંડે મોહ દશા છે. અરે પૈસા મળે, ગાડી વાડી હોય, એનાથી કઈ વાંધો નથી, પણ એની મમતા જેટલી બને એટલી ઓછી રાખવાની. મળે તો ભલે ભોગવીએ, ના મળે તો કઈ નહીં, પણ આસક્તિ ભાવ એ જ મોટું પાપ છે. એ વાત જેટલી જૈન ધર્મ સમજાવે છે એટલું તમને બીજે જોવા ઓછું મળશે. એટલે પ્રધાનમ સર્વધર્માનમ કીધું છે, એ 17 સાચું છે, 100 ટકા સોના જેવું છે. માનવું ન માનવું હો ઉની ઇચ્છાની વાત છે. હવે આ ક્લાસ ચલાવું, છતાં આ વાત ના બે કાલ આપણે ફરી સમજાવશું, ના બેસે તો નહીં તો નહીં જઈએ. ચાલો હવે આપણે તમારો પ્રશ્ન પૂરો થયો, બીજા કોઈનો કઈ પ્રશ્ન છે? ના, તમારે ના હોય એ પૂછવું તો પૂછો.
કેટલું
જે સાધુ થાય છે એને ઘણું સહન કરવું પડે છે એવું તમને લાગે છે, એને તો કઈ નથી લાગતું. કારણ એ પેલે નીકળે ત્યાંથી વિચારે છે કે ભાઈ આ સંસારની બધી સુખની પોઝિશન અસાર છે, આજે છે ને કાલે નથી, કર્મ લઈ લે એમ છે પુણ્ય પાપ નો ઉદય, એના બદલે હું એને છોડીને જ જઉં. એટલે પોતે અહીંયાથી સંસારની સગવડતાને છોડવાની મનોવૃત્તિ વાળો છે. હજી નહીં સમજાવ, આપણે સંસારની અનુકૂળતામાં ડૂબેલા છીએ એટલે આપણે એમની પ્રતિકૂળતા દેખાય છે. પણ એ જીવે આ સંસારને જ અસાર માન્યો છે, સંસારને જ બંધન કરતા માન્યું છે, એટલે લેરથી જીવે છે. જયારે તમે એમના મોઢા ઉપર જુઓ કાયમ પ્રસન્નતા જ હોય, અને આપણે આટલા પૈસામાં પરિવારમાં રહીએ ને તો હવાએ ઉઠીને બગાસા ખાતા હોઈએ, બીજા નીકળે બહાર કારણ એને આગળ પાછળ કઈ ચિંતા નથી, કોઈને હાથવવાનું નથી, કોઈને દેવું લેવું નથી. એ જયારે સવારે દર્શન કરવા નીકળે જો થોડું જુઓ તો કાયમ પ્રસન્નતા વાળું જ હોય. તમને એની ચિંતા છે, બાકી એ જીવ દુઃખી નથી. આ સંસારની ઉપાધિ ટાળી એનો જ એને ઘણો આનંદ છે. સમજાય કઈ? પણ આપણે એ પોઝિશન સમજતા નથી. આપણે એને પરિવારને છોડ્યો, પૈસાને છોડ્યો, હવે કેવા દુઃખી હશે? દુઃખી નથી, સુખી છે. આપણે એ પોઝિશનમાં આવ્યા નથી, આપણને બધું દુઃખ લાગે છે. બાકી વૈરાગી થઈને છોડે છે, રાગ ભાવ વાળાને દુઃખ આવે. આપણી આપણને પૈસાનો રાગ છે, આપણા ખીચામાંથી કોઈ પચાસ કાઢી લે ને તો એ દુઃખ લાગે. બધું દુઃખ કેમ કે રાગ છે, એમ પતિ પત્ની પુત્ર બધાનો રાગ છે એટલે આપણને દુઃખ લાગે. એને રાગ છોડ્યો છે એટલે જીવ દુઃખી નથી. અને કાયમ પ્રસન્ન મુદ્રા વાળા જ હોય. લગભગ કોક જીવની વાત 1% વાત જુદી છે. જીવને મોહનો ઉદય થઈ જાય સંયમમાં હોવા છતાં, પોતાનો પરિવાર યાદ આવી જાય તો કોક વાર એને દુઃખ લાગી જાય. પછી 99% પરિવારનો મોહ છોડીને જીવ દીક્ષા લે છે. આવું આ ધર્મમાં જ આપણને જોવા મળે. અને એટલે જ આપણે એમને પગે લાગીને માથું નમાઈએ છીએ. એમને એમ કંઈ માથું નથી નમાવતા, આપણે બી બહુ હોશિયાર છીએ, કંઈ ક્ષેત્ર એ નહીં એવા છીએ. એટલે એમણે કુટુંબ છોડ્યું છે, એનું ધન છોડ્યું છે, માન છોડ્યું છે, અને સમાજનો મોભો છોડ્યો છે. કેટલો ત્યાગ કરે છે. એક પ્રમુખ પદે હોય ને બીજા વર્ષે પ્રમુખ પદ ના હોય ને બીજાને આવે ને તો એ જીવને ઓછું આવે. બોલું ફરી ગયું થાય. આવું છે પદ તો હવે આમ જે બદલાવા વાળું છે તો બોલો પ્રમુખ છે આપણે નીચેની ખુરશીમાં બેહવું પડે તો દુઃખ ઓછું લાગે કે ના લાગે? કાયદાના હિસાબે આપણે કઈ બોલી ના શકીએ પણ લાગે ખરું. અહીં તો આ જીવે પદ છોડ્યું, પૈસો છોડ્યો, પત્ની છોડ્યા, બોલો બધું છોડ્યું અને છતાંય પ્રસન્ન મુદ્દાથી નીકળે. કેમ? મોહનો ત્યાગ કર્યો છે માટે. અને આ વાત જેટલી જૈન ધર્મમાં છે એટલા અંશે બીજે નથી. હશે થોડી ઘણી, નથી એમ નહીં, પણ એટલી મહત્તા વાળી નથી. હાલ તો એવું કીધું છે કે તમે સંયમ લીધો હોય તો તમને તમારું ઘર ને પરિવાર યાદ ના આવે એટલે 5-15 વર્ષથી એ દેશમાં વિચરવું જ નહીં. પછી 5-25 વર્ષ એ દેશમાં વિચરવું નહીં એટલે આશય ભૂતકાળનો મોહ ઉછળે નહીં. ને આપણે તો 12 મહિને 2 વર્ષે મળવા જઈએ, બે કાં ભેવું મે ખાકો ચાલો ખબર લઈ આવીએ. અને ખબર લેવા જઈએ એમાં ધારો આપણે ગયા પછી એ દુઃખી હોય ને તો એને આંખમાં આંસુ ના આવે તો આંસુ આપણને આવી જાય. હવે કાં વાત કરીએ? પરિવારનો ત્યાગ કર્યો પણ પરિવારના મોહનો ત્યાગ થવો બહુ મુશ્કેલ છે. પૈસાનો ત્યાગ કર્યો પણ પૈસાના મોહનો ત્યાગ થવો ઘણો મુશ્કેલ છે. શાંતિથી થોડું વિચારજો. મેં તમને આ દિશા બતાવી કે જૈન ધર્મમાં વસ્તુના ત્યાગ કરતા વસ્તુના મોહનો ત્યાગ મહત્વનો છે. એ વાત બહુ પ્રધાનપણે બીજે નથી. એટલે જૈન ધર્મ મહાન છે. આપણો છે એટલે મહાન છે એમ નથી કહેતો. આપણે હજી જૈન કુળમાં જન્મ્યા છીએ, પણ ઘણા ઇતર કુળમાં જન્મેલા જૈન થયા. ભગવાન મહાવીર પ્રભુના 11 ગંધર્વો બધું બ્રાહ્મણ હતા કે નહીં, અને બધાએ જૈન ધર્મ સ્વીકાર્યો. હમણાં થયેલા બીજાપુર વાળા બુદ્ધિ સાગસુરી મહારાજ પટેલ હતા, જૈન ધર્મ સ્વીકાર્યો. એ બ્રાહ્મણ હતા, જૈન ધર્મ સ્વીકાર્યો. એવા ઘણા મહાત્મા, મને બધાનો ખબર નથી, આ બધા નામ આપણને ખ્યાલ નથી, પણ ઘણા મહાત્માઓ ઇતર કુળમાં જન્મ્યા હોય તો આ ધર્મને સ્વીકારે. આ જૈન ધર્મ કઈ વાણિયાઓનો નથી, મોને જીતે એનો છે. બોલજા,
મોને જીતે એનો
બસ. અને આપણને પણ મોહ જીતવા માટે મળ્યો છે. આપણે ઘણી વાર જૈન ધર્મનો આલંબન લઈ અને મોહને પોષીએ, ભગવાનની પૂજા દર્શન કરી અને ભગવાન મારું આ દુકાળ દૂર થજો, આ સુખ મને મળજો. આ ભગવાન સંસારના સુખના વેપારી નથી. ભૂલી ચૂકે માગતા નહીં, માગશો તો મળશે નહીં. હજી વાત મારી નહીં સમજાય. સત્વજ્ઞાન નથી એટલે આપણે પૈસાનું દુઃખ હોય, પરિવારનું દુઃખ હોય, માન હાનીનું દુઃખ હોય અને ભગવાન પર આવીને આજી જે કરીએ. હે અશુભ કર્મ, મોહનીય કર્મ, અશુભ કર્મ જ છે. એટલે હું સમજાવું આવા અશુભ કર્મ બાંધશો નહીં. અહીંયા આપણે એટલા માટે આવીએ છીએ, હે પ્રભુ આ સંસારનો રાગ મને ક્યારે છૂટે, હું સંસાર ક્યારે છોડું, કે ના છોડું તો સંસાર કઈ ઓછો કરું. ખ્યાલ આવ્યો? સંસારનો રાગ ઘટાડવા માટે આવવાનું. કારણ કે વિતરાગ પ્રભુ છે, એ વિતરાગતાના વેપારી. શેના વેપારી? હા, તો એની ભાઈ વિતરાગતા લેવી તો આવવાનું. વેપારી છે વિતરાગના, અને માગો છો રાગ. અરે કેમ મેળ ખાય? કો કાપડિયાની દુકાને જઈએ અને ચંપલ માગીએ તો મળે? એટલે કહેવાનો અર્થ એમ કે જે જેના વેપારી હોય, બોલો, એની દુકાને એ મળે તો આ તો વિતરાગ પ્રભુ વિતરાગ તારા વેપારી છે. અને કે છે આપણે તું વિતરાગ બન, સંસારનો રાગ ઘટાડ, સંસારનો મોહ ઓછો કર. આપણે સંસારનું સુખ જ જોઈએ, એ તો ડોક્ટર પાસે જવું પડે, અહીં ના મળે. ડોક્ટર સાહેબ આપણને દવા આપે 2-5-25 રૂપિયા લઈને, તમારું દુઃખ દૂર કરી આપે. એમાં આટલો ફરક છે. સરવાળે આ વાત હું પૂરી કરું છું, થોડું આગળ ચલાવું. શું કીધું બેન? એ સમજો, જે અંદરનો દ્રઢ નિર્ણય છે એ નિશ્ચય છે, અને એના માટેના જે ઉપાયો છે બધા એ વ્યવહાર છે. જેમ જેટલા માણસો દુકાન ખોલે પોતાની, એમાં પૈસા કમાવાનું ધ્યેય હોય એ નિશ્ચય છે, અને પૈસા કમાવાનું પોતાનું ધ્યેય સફળ થાય એટલે સાફસૂફી કરે, માલ ગોઠવે, ઉપરનો માલ નીચે, નીચેનો ઉપર આગો પાછો કરે, આ બધો વ્યવહાર છે. વ્યવહાર સાધન છે, નિશ્ચય સાધ્ય છે. તમે ઘરથી અહીં આવ્યા અને આ જગ્યાએ બેઠા એ વ્યવહાર છે, અને ભણવાનું કામ કરો એ નિશ્ચય છે. એમ દરેકમાં દુકાનદાર પણ દુકાન ખોલે, બોલો, માલ ગોઠવે, બધો વ્યવહાર છે, અને વેપાર કરીને પૈસા કમાય એ નિશ્ચય છે. સાધ્ય એ નિશ્ચય, સાધન એ વ્યવહાર. થઈ બધી પ્રવૃત્તિ, તમે ભણેલા ગણેલા માણસો છો ને ભાઈ, બધું સમજાઈ જાય. તમારે કોઈ કામ હોય અહીંથી અમદાવાદ જવું હોય તો મનમાં જવાનો વિચાર એવી જ છે, એના માટે પ્લેન પકડો, ટ્રેન પકડો, એ બધો વ્યવહાર છે. બેસે છે? એમ જે કામ કરવાનું મનમાં વિચાર આવ્યો એ નિશ્ચય, એ કામ માટેના ઉપાયોમાં જોડાવું એ વ્યવહાર. તો મોહનો ત્યાગ કરવાનો નિર્ણય કરવો તો નિર્વિકારી નિર્મોહી થવાનો નિર્ણય એ નિશ્ચય. એના માટે જ્ઞાન દર્શન ચૈતન્યની ઉપાસના કરવી. બોલો, જ્ઞાન દર્શન ચૈતન્યની સેવા કરવી, આ બધો વ્યવહાર. પરમાત્માની ભલે પૂજા કરો, ભક્તિ કરો, સાધુ સંતોની સેવા કરો, આ બધો વ્યવહાર છે. પણ એ કરવાનો શા માટે? મોહને ઘટાડવા. મહારાજની સેવા કરીએ ને એ મારાથી ભયબંધી બાંધવા, એ બધું કામ ના આવે. ભયબંધી બાંધવાની નથી, એટલે આપણું કામ કોક મહારાજને ભરાઈએ અને મહારાજનું કામ આપણે કરીએ. આ મિત્રો સંબંધ કરીએ, આ સારો માર્ગ નથી. અહીંયા આપણી ભૂલ થાય છે. ત્યાગીનો સંબંધ ત્યાગી થવા માટે છે. ફરી બોલું, સાધુ સંતોની સેવા આત્માને સાધુપદના માર્ગે લઈ જવા માટે છે. એટલે આજે નહીં તો કાલે, આ ભવે બીજા ભવે, હું ભગવાનના માર્ગમાં ત્યાગી થવું, આત્મકલ્યાણના માર્ગે આગળ આવું, એમ છે. ઘણી આપણે સાધુની સેવા કરીએ, શા માટે? આશીર્વાદ મળે ને. બોલો જવાબ. સંસાર કલ્યાણ વાળું થઈ જાય, કોઈ દુઃખ ના આવે. ઊંડે ઊંડે જે સંસારની લીલાનો ભાવ બેઠો છે એ વાત બરાબર વ્યાજબી નથી. નિશ્ચય બી ચોખ્ખો રાખવાનો, વ્યવહાર ચોખ્ખો કરવાનો, ભલે ઓછો કરવાનો થાય એટલો કરવાનો. તમે ઘરાક આવે ને દુકાનમાં, કોઈ બી માલ પસંદ કરે, ભાવતર કરે, તો એના ભાવમાં જો 2 રૂપિયા મળતા ના હોય, બોલો, 2 રૂપિયા
મળતા ના હોય,
ઉલટો ભાવો ભાવ માલ જતો હોય કે 2 રૂપિયા નુકસાન જતું હોય, તો 500 રૂપિયાનો વેપાર થતો હોય કરીએ ખરા? કેવો સમજે? કહો, જરાય જો નિશ્ચય ના મળતો હોય, વક્રો થાય છે ને, રૂપિયા હાથમાં આવે છે ને, માલ બીજો લાઈન મૂકી દઈશું. ભોગની મહેનત નહીં, 500 નો માલ 500માં જાય છે, વેપાર થાય છે, પણ આ ભાડું લોકોના પગાર બધામાંથી કાઢવાના, એટલે ખરેખર તો રૂપિયા ગયા કહેવાય ને. આપણા કેવું દ્રષ્ટિ દોડાવે છે, જ્યાં નફો નથી મળતો ત્યાં વ્યવહાર પણ ન કમો. હા, આ એટલે એ સમજાવવા માટે મેં આવો દાખલો આપ્યો. તમને જે માલ વેચવામાં 2 રૂપિયા નફો ના મળતો હોય તો તમે વેચવાનો વ્યવહાર કરવાના છો કે જાજા માલ લઈને તાર ઘરમાં મૂકી દેશો? મને નથી પોસાતો, બીજે જા, હું એ ભાવ નહીં આપું, કેવો ના પાડી દઉં છો? પેલો કે પણ તમારે 500 નો વકરો થાય છે, એનું શું? રોકડી આવે છે, ગમે તો સમજાવે તો કરો. તો એમ અહીંયા પણ સમજો કે મોહના વિકારો ઓછા થાય. બોલો, એટલા માટે આ ધર્મ છે. અરે આજેના જે વિકારો કદાચ ના જાય, પણ લક્ષ્ય એનું આ છે. આપણે છોકરાને સ્કૂલમાં બેહાડીએ અમે ગામડામાં, ત્યાં તો બધા શરીરમાં લીસોટા તાણે આમ ત્યાં, તો માસ્ટર સાહેબ શું કરે? એનો હાથ પકડીને લીસોટા એવા જ તણાવે કે એકડો આવે. બોલો જરા, ખરું નહીં? એટલે એકડાનું લક્ષ્ય રાખીને લીસોટા તણાવે. એમને એમ શરીરમાં પેલું લીસોટા તાણ્યા કરે તો તળાવે ખરું? કેવો સમજો? કહો, ભણેલા ને સમજાવું બહુ સારું. તાળ વાળા નહીં છોડતા, પણ લક્ષ્ય રાખવાનું એકલાનું, એટલે સરળ હાથ પકડીને ભાળે. એમ અહીંયા કરવાનો વ્યવહાર, બોલો, લક્ષ્ય રાખવાનો નિશ્ચય. નિશ્ચય એટલે મોહના ત્યાગનો. એમ ભગવાનની પૂજા કરીએ, સેવા કરીએ, મંદિર બનાવીએ કે મંદિરને સ્વચ્છ રાખીએ, જમણવાર કરીએ, કોઈ બી કાર્ય કરીએ, પણ લક્ષ્ય રાખવાનું મોહના ત્યાગનું. શેનું? બસ, આપણો આત્મા કેમ વધારે નિર્વિકારી થાય, આ બધો વ્યવહાર કહેવાય. શું કહેવાય? આ મંદિર બનાવ્યું એ વ્યવહાર, 2-5 લાખ આપણે આપ્યા એ બધો વ્યવહાર, અહીંયા આવીને બેસીને વિતરાગ પ્રભુની સામે થોડા વિતરાગ થવાની મહેનત કરીએ, રાગ ઘટાડવાની મહેનત કરીએ, એ નિશ્ચય. ઘરે જેમ દાડિયા રાસ સમીએ એમ અહીંયા દાડિયા રાસ નારમાય. નારમાય એટલે પ્રભુની ભક્તિમાં તેનો મોહનો ત્યાગ કરવા રમાય, પણ આનંદ ચમન માટે ના રમાય, એમ બેમાં ફરક નહીં સમજાવો. આપણે મોહનો ત્યાગ કરવા અહીંયા આવીએ છીએ, વિકારી ભાવનો, આ વાતને લક્ષ્યમાં રાખવાનું. પરમાત્માની વાણી આપણને સાંભળવા મળે, સમજવા મળે, અને એમનું શાસન આપણા અહીંયામાં ઉતરે, અને આપણે આપણા આત્માનું અને આપણા સંપર્કમાં આવનારાનું પણ કલ્યાણ કરીએ, આવું લક્ષ્ય રાખીને ચાલવાનું. એટલે જ વિતરાગ પ્રભુનો ધર્મ વિતરાગતા આપનારો છે. બોલો. અને બીજા દેવોનો ધર્મ સંસારી ભાવોનો રાગ આપનારો છે. સંસારી ભાવોનો
રાગ,
બચ્ચા સુખી થાય આવું કે, બોલો, બચ્ચા
સુખી થાય
અને આપણે ખુશ ખુશ થઈ જઈએ, ગુરુના આશીર્વાદ મળી ગયા, સારું હોય તો સુખીતા સુખમાં મળશે, શું સંસાર એમના આશીર્વાદથી ધારો. પણ આપણે એમાં જોડાઈ જવાના, જન્મ મરણની પરંપરા વધવાની. આપણા મહારાજને તમે ગમે એટલું હોરાવો, ગમે એટલી ભક્તિ કરો, તો બચ્ચા સુખીતા નહીં બોલે. એમાં કે ધર્મ લાભ, તમે ધર્મના માર્ગે આગળ વધો, વૈરાગના માર્ગે આગળ વધો. તમે સુખી થાવ એમાં એમને કઈ ઈર્ષ્યા નથી, તમે દુઃખી થાવ એવી એમની ઈચ્છા નથી. હજી એમ જાણું, સુખી દુઃખી પુણ્ય પાપી આવવાનું છે, તમે એમાં આસક્ત ના બનો. પુણ્ય મળે તો બહુ આસક્ત ના બનો, પાપ મળે તો હતાશ ના થઈ જાઓ, એમાં હિંમત રાખીને આગળ ચાલો. તમે જ કરેલું છે, તમને ઉદયમાં આવ્યું છે, અને આપણને ક્યાં એવું પાપ એ ઉદયમાં આવે છે અત્યારે. જૂના ચૈત્રો સાંભળો ખરા, કાનમાં ખીલા નખાણા બોલ્યા, કેટલું પાપ ઉદયમાં આવ્યું. એ ખીલાને બદલે ખાલી ખીલી અથવા કીડી જાય ને બોલ્યા, તો ધુઆ કુવા થઈ જઈએ. પાપ એવું ઉદયમાં આવે છે આપણને કઈ, તો ગભરાવાનું શું? આ કાળ તો એટલો સારો છે કે ઉપસર્ગય નથી, પરિસય નથી. ભગવાનના કાળમાં તો દેવો ઉપસર્ગ કરવા આવતા હતા, આવું બનતું હતું ને ભાઈ? હા, સંગમ દેવ એક રાતમાં કેટલા ઉપસર્ગ કર્યા કહો, અત્યારે કોઈ દેવ દેખાતા નથી, ઉપસર્ગ કરવા તો નથી આવતા. એટલે આપણે અંદર અંજાઈ ગયા છીએ કે દેવ પ્રસન્ન થાય અને મને બધી અનુકૂળતા કરી આપે. હવે આપણે જે દેવની પાછળ દોડતા હોઈએ, કે આપણે કેવી રીતે ધર્મનું સ્વરૂપ પામી શકો? આ જૈન ધર્મની વિશેષતા મેં જાણી બુજીને આજે ભયનો પ્રશ્ન તો સમજાયો છે કે જૈન ધર્મમાં ત્યાગ અને વૈરાગની મહત્તા છે. તેની ભોગની વાત નથી, ભલે ભોગ હોય તમે ભોગો, તમને પુણ્યથી મળ્યું હોય તો ભલે રાખો, પણ એને મેળવવા જેવું છે એને લક્ષ્યમાં ના રાખો. આવી વાત આમાં સમજાવે છે. હવે વાત પૂરી કરું, બરો ચાલો. બસ હવે આપણે થોડા અહીંના શ્લોક લઈએ. શુદ્ધમ વ્યુત્પત્તિ મત જીવ પદમ સાર્થમ ઘટા દિવત તદર્થસ્થ શરીરમ નો પર્યાય પદ ભેદત. આપણે છ પદની વાત ચાલે છે, છ સ્થાનની વાત. આત્મા છે, આત્મા નિત્ય છે. આ બીજું સ્થાન કાલે મેં પૂરું કર્યું હતું, એના ઉપરથી ધ્યાન રાખજો, સાંભળો. આત્મા નિત્ય છે. ગયા ભાવમાં આ આત્મા હતો, આ ભાવમાં પણ આત્મા છે, અને મરશે તો પણ આત્મા કાયમ રહેવાનો છે. આત્મા છે તો જ આ શરીરની કિંમત છે. જયારે આ શરીરમાંથી આત્મા ચાલ્યો જાય છે ત્યારે શરીર પણ બાળી નાખવામાં આવે છે. જો બાળી નાખવામાં ના આવે તો અમે કીડા પડે, જીવાત પડે, સમજાય છે ભાઈ? એટલે શરીરની શોભા પણ જીવના કારણે છે. કોના કારણે? હવે આપણે જીવ તરફ લક્ષ્ય ન રાખીએ, અકાઉટ નહીં. આપણે જીવ તરફ લક્ષ્ય ન રાખીએ, બોલો, અને શરીર તરફ લક્ષ્ય રાખીએ તો ગમે એટલું શણગારેલું, શોભાવેલું અને સાચવેલું શરીર પણ છેલ્લે તખ્યામાં જ જવાનું. એક જીવ એવો નથી બન્યો કે શરીર ભેગું લઈને બીજા ભાવમાં ગયો હોય. એક જીવ એવો નથી કે બીજા ભાવથી શરીર લઈને આવ્યો હોય. માતાની કુક્ષીમાં આવ્યા પછી શરીર બનાવે છે, માતાની બનાવે છે અને અહીંના રોજના ખોરાક વડે શરીરે પુષ્ટ કરે છે. આટલું પુષ્ટ કરેલું અહીં બનાવેલું, બોલો, અને અંદર અનેક પદાર્થો નાખીને તેને સુવાળું રાખેલું, છેલ્લે મૂકીને જવાનું. આત્માનો એક પણ પ્રદેશ આ શરીરમાં રહેતો નથી, માત્ર બેનો સંયોગ છે. બેનો સંયોગ હોવાથી શરીર જરૂર હાચવવાનું, તો શરીર બહુ, પણ શરીરનો મોહ નહીં કરવાનો. હાચવવું જુદી વસ્તુ, પેલો મોહ કરવો જુદી વસ્તુ. આપણે ક્યાંય નોકરી કરતા હોઈએ અને સારો પગાર શેઠ આપતા હોય તો વફાદારી પૂર્વક કામ કરવાનું, બોલો, એમાં જાય ગોટાળા નહીં વાળવાના. પણ 8 કલાકની સર્વિસ પૂરી થાય, બોલો, ઈસી મિનિટ ઓફિસ છોડીને કરું કે નહીં, રાત્રે 10 વાગે 12 વાગે કામ પડે તો છેલ્લે ઓફિસ ખોલે, નોકર આવે ખરો ના, અને કદાચ બોલાવવો પડે તો ઓવરટાઈમના પૈસા માંગે, ખરું કે નહીં. નોકરી વફાદારી પૂર્વક કરે, બોલો, વફાદારી સિવાય એક ડગલું કામ ના કરે તો એને અહીં લગાડો ને. આત્માને શરીર મળ્યું છે, બોલો, તો માત્ર શરીરને એ નોકરની જેમ હાચવવાનું, તો શરીરનો જરાય મોહ નહીં કરવાનો. ફરી બોલો, આવી વાત છે. જૈન ધર્મમાં આ વિશેષતા છે, શરીરને હાચવવાનું કરવું, કામ લાગે એટલે નોકરને હાચવવાનો ખરો, એનું કામ બગાડે નહીં માટે. પણ ટાઈમ સિવાય નોકર આવે નહીં, આપણે બોલાવાય નહીં, એમ અહીંયા પણ પેલો સહી બીજા ભાવમાં ભેગું આવે નહીં, અને ભેગું આવે એવી કલ્પના મનમાં રાખવી નહીં. તો એ ભવો ભાવમાં આપણે જવાનું, એમાં એક ભાવમાં જ આ રહેવાનું, બીજા લાખો ભાવમાં આ સહી સાથે નહીં રહેવાનું, બોલો. તો સાચો મિત્ર છે તો ભાઈ એના કરતા શોભા શણગાર, બોલો, રૂપ રંગ કરવાનું કાં રેખો. માત્ર એક ભાવ પૂરતું સાધન મળ્યું છે એટલે એનો ઉપયોગ કરવાનો, નહીં બેસી વાત. કાંડાજી વાત લાગે હું પાછી ખેંચી લઉં. મહાપુરુષોની વાણી આ છે જૈન ધર્મ, કે તમને અને તે આ સંગની પંચીનો ભાવ આપણને મળ્યો છે. એકિંદી વિક્રીના ભાવમાં સમજણ નથી મળવાની, બોલો, આ સમજણ નથી મળવાની. એટલે પંચીનો ભાવ કિંમતી ગણાય, આમાં આ સમજણ મળે છે. સમજણ જીવનમાં લાવવી ન લાવવી એ સૌ સૌની ઈચ્છાની વાત છે. જેને આવી સમજણ જીવનમાં લાવી એ જીવો સંસાર છોડીને આત્મકલ્યાણમાં જોડાયા. જેને આ સમજણ ન લાવી અને ભોગમાં જોડાયા, સંસાર ચાલુ એમ ભોગ ભોગવીને બીજા ભોગ વધારે ડૂબે. બીજી વાત તો આપણે આત્મા નિત્ય છે પર જે ચાલતું હતું એના ઉપર હું સમજાવું. ભાવ પૂરો થાય છે, શરીર રહી જાય છે, બોલો, પણ જીવ ચાલ્યો જાય છે બીજા ભાવમાં. એટલે જીવ મરી જતો નથી, જીવ ક્યારે મરતો જ નથી. અનાદિકાળથી છે, બોલો, અને અનંતકાળ રહેવાનો છે. કદાચ સંસાર પૂરો થઈ જાય તો મોક્ષમાં જઈને પણ રહેવાનો છે, મોક્ષમાં ન જાય અહીંયા રહેવાનો. તેનો અંત નથી નથી નથી. અનાદિ અનંત સંજોગો સાદિશાન છે. સંજોગો બધા સાદિશાન બદલાતા છે. આજે હોય કાલે ના હોય, આજે તમે આ ગામ હોય કાલે ધંધો બીજા ગામ બીજા ગામમાં જાઓ, અને આયુષ પૂરું થઈ મરી બીજા ભાવમાં જાઓ. સંજોગો કાયમ બદલાતા છે. આત્મા ક્યારેય નાશ પામતો નથી, નિત્ય છે, અનાદિકાલથી છે, એને કોઈએ બનાવ્યો નથી, કોઈ એનો વિનાશ કરનાર નથી. કોઈ આપણા શરીર ઉપર છરી ચલાવે તો શરીરને આત્માના સંયોગનો વિનાશ કરી શકે. બોલો, શરીરને આત્માના પણ આત્માનો વિનાશ નથી થતો, આત્માના આ ભવનો વિનાશ થાય. આવી જૈન દર્શનની વાત છે. અને જેને જેને આટલા ભવોનું જ્ઞાન થાય છે, જ્યાં આપણે શું કહીએ જાતિ સ્મરણ જ્ઞાન, ત્યારે ઘણી વખત પાછલા ભવો યાદ પણ આવે એવા દ્રષ્ટાંતો શાસ્ત્રોમાં આવે છે. તો આ કળિયુગ છે કે પાછલા ભવો આપણને દેખાતા નથી, એટલું જ્ઞાન આપણી પાસે નથી. બોલો, એટલું જ્ઞાન નથી. બાકી જીવોને થાય છે, ઉત્તમ આત્માઓને. અને કેવળ નાની ભગવાનને તો આગલા પાછલા બધા ભાવો દેખાય છે. કેમ કે જ્ઞાન ગુણનો સ્વરૂપ જ આ છે, બધું દેખાય. ને મેળવવા માટે જ આ મહેનત કરીએ છીએ આપણે. જ્ઞાન કેવળ જ્ઞાન મેળવવા માટે આપણો આ પ્રયાસ છે. એટલે સમજણી કેટલા પથ્યા, આત્મા છે, આત્મા નિત્ય છે. હવે ભૂલે છો કે ક્ષણિક નહીં બોલતા, આ બહુ મીઠા પ્રભાવ કોણે દીઠા, આવી વાત નહીં બોલતા. પછી આ બધા વાક્ય ચાલે છે, ખૂબ મળ્યું છે, ભોગવી લો, લહેર કરી લો. આવી વાત જૈન દર્શનમાં નથી. તમે મળ્યું છે ભલે ભોગવો, પણ ભોગવવા જેવું છે એમ નહીં માનવાનું. છૂટતું નથી, પણ છોડવા જેવું છે. ક્યારે એવો અવસર આવે ત્યારે દૂર રહું એમ મહાપુરુષોની આ વાણી છે. છોડી તો એ નથી કહેતા. હવે આત્મા કર્મનો કર્તા છે. ત્રીજું પદ, આપણે સારા કામ કરીએ તો કરતા છીએ, તો ભૂંડા કામ કરીએ તો આપણે ભૂંડા કામ ના કરતા છીએ. તમને એક સામાન્ય દાખલો આપું. કોઈ માણસે ચોરી કરી, એટલી સાવકારીથી ચોરી કરી કે બે વર્ષ સુધી ન પકડાણી. બે ત્રણ વર્ષે, બોલો, કોઈ મુદ્દાથી એ ચોરી પકડાવી, તો બે ત્રણ વર્ષ બાદ પણ ચોરી કરનારાને દંડ થાય, બીજાને થાય? એટલે ચોરી કરનારો ગુનેગાર છે વાત તો નક્કી થઈ કે નહીં? એમ આપણો જીવ પણ, બોલો, જે કોઈ પાપો કરે એટલે ખૂણે ખાલે જઈને કરે, કોઈ ન દેખે એમ કરે, તો પણ આત્મા જયારે પાપ કર્મ કરે છે એ જ સમયે એની પાસે રહેલી કારમણ વર્ગણાના પૂતગલો કર્મરૂપે પરિણામ પામીને એને ચોંટે છે. જૈન શાસ્ત્રોમાં આઠ જાતના પૂતગલો આવે છે. કેટલા? ઔદારિક વર્ગણા, બોલો, વૈક્રિય વર્ગણા, આહારક, તૈજસ અને કારમણ, પાંચે વર્ગણાના પૂતગલ. શ્વાસ, ભાષા અને મન આર થયા ને, એમાં કારમણ વર્ગણા આખા લોકમાં ભરેલી છે. આખા એમાં આપણે બેઠા ત્યાંય ભરેલી છે. એટલે હું જૂઠું બોલું, ઈસી ટાઈમે જ અહીં રહેલી કારમણ વર્ગણા મારા આત્મા સાથે કર્મરૂપે ચોંટે છે. મેં કોઈનું ખૂન કર્યું એટલે હિંસા કરી, એટલે દુષ્કૃત્ય કર્યું. જયારે આવું ખોટું કામ કરીએ તો કઈ રાજા તો દંડ કરે ત્યારે કરે. બોલો, રાજા તો ખબર પડે તો કરે, પણ અહીં રહેલી કારમણ વર્ગણા એ જ આત્માને કર્મરૂપે ચોંટે છે. ખોટું કામ કરીએ પાપ કર્મરૂપે બંધાય છે, સારું કામ કર્યું તો પુણ્ય કર્મરૂપે બંધાય છે. કાર્મણ વર્ગના છે જ સૂક્ષ્મ. જેમ આપણે જયારે આમ શ્વાસ લઈએ બોલો હાપીને, તો શ્વાસોશ્વાસ વર્ગના પૂતગલો બોલો ગ્રહણે કર્યા છોડ્યા, ભલે દેખ્યા નથી પણ છોડે તો ખરા ને. એટલે આજુબાજુ કોઈ બેઠું હોય અને આપણી દુર્ગંધ એને જાય લાગે કે ભાઈ તારો શ્વાસ બહુ ગંધાય છે, બહાર જાય ને, એના વખતે પૂતગલો આયા એ વાત નક્કી થઈ ગઈ. એટલે આંખે ના દેખાય, સૂક્ષ્મ તો આંખે નથી પણ દેખાતા અનુભવાય. એટલે હું તમારી અમે બોલું છું, તમે કઈ બોલો એ પણ પૂતગલ જ છે, ભાષા વર્ગના પૂતગલ. આઠ વર્ગણાઓ છે આવી, ઘેર બેડા બેડા વિચારે ચડીએ ને એ પણ પૂતગલ છે. એ મનોવર્ગ, અર્થ ધ્યાન કરો કે રહું ધ્યાન કરો, પણ એ મનોવર્ગણા છે, સમજાય છે. અને આપણી આ બોડી જે બની છે, લોહી માંસ શરીર ચામડી, એ ઔદારિક વર્ગણા છે. કઈ વર્ગણા? મનુષ્ય તીન ઇંચોને ઔદારિક વર્ગણાનું શરીર હોય, દેવોને નારકીને વૈકરી વર્ગણાનું શરીર હોય. ચૌદ પુરોધર્મ મુનિ મહાત્માઓ પ્રશ્ન પૂછવા મહાવીરે જાય ત્યારે આરક વર્ગણાનું શરીર હોય. અને દરેક જીવને તેજો વર્ગણાનું તેજ શરીર તો હોય હોય ને હોય જ. તેજ એટલે ગરમી, જેટલું ખાઓ સવારે તો આજે પચી જાય છે, એ પચાવવાનું કામ તેજ શરીર કરે છે. અને કર્મ છે એ કારમણ શરીર. એટલે આપણે ઔદારિક તેજસ અને કારમણ ત્રણ શરીર વાળા છીએ, ત્રણ શરીર વાળા. અને મરીએ ત્યારે ઔદારિક શરીર અહીં રહી જાય, તેજસ કારણ બે શરીર દેખા જાય. એ મોક્ષે જઈએ ત્યારે છૂટા પડે, બાકી નરકમાં જાઓ, નિગોદમાં જાઓ, માનવમાં જાઓ, તેજસ કારણ શરીર બે ભેગા જ આવે. તેજો વર્ગના પુત્રનું બનેલું તેજસ શરીર, કારમણ વર્ગના પુત્રનું બનેલું કારમણ શરીર, આ બે શરીર જીવને ભેગા જે કીડા કીડી મકોડાના ભાવમાં જાય ને, તો એ તેજસ શરીર હોય એટલે ચણ કઈ ખાય એ પચાવી શકે, આહારનું પચન થાય. આ ઝાડપાનમાં જીવ જાય ને, તો એ તેજસ શરીર હોય નીચેની જે રસકસ ચૂસે બોલો એનો આહાર બનાવી બધા પાણના લીલા રાખે. એટલે પકાવવાનું કામ, રૂપાંતર કરવાનું કામ તેજ શરીર કરે, અને કર્મ બાંધવાનું કામ કર્મ શરીર કરે. આ બે શરીર બધા જીવને અનાદિ કાળથી છે, સત્વાર સૂત્રના બીજા અધ્યાયમાં છે, અનાદિ સંબંધે ચ. અનાદિ કાળથી જીવને સંબંધ વાળા છે. જો મોક્ષે નહીં જઈએ તો અનંતકાળ સાથે રહેવાના, મોક્ષે જાય ત્યારે જ આ બે શરીર છૂટા પડે. અને એ શરીરના કારણે જીવ આહાર લઈને આવું શરીર બનાવે છે. જેવું માતાની કુક્ષીમાં જીવ આવે ગર્ભમાં બીજા બહુજી મરીને, ત્યારે તેજસ કર્મણ સાથે આવે. એટલે રુધિર અને શુક્ર એનો એ આહાર કરે, એમાંથી એનું બોડી બનાવે. કોણ? આવનારો જીવ. એટલે જીવના શરીર હોય હોય ને હોય જ, એમાંથી એવું દરેક બને. એકેન્દ્રિય એક જીવને હોય, એક બટાકું હોય એમાં અનંત જીવો છે ને, તો અનંતનું ઔદારિક શરીર એક ભેગું, પણ તેજસ કર્મ બધાનું જુદું. હવે ઝાડપણે તો હોય, બટાકામાં ભેગા જીવ છે ને, એમાં દરેકનું તેજસ શરીર જુદું, કર્મણે જુદું, બધાનું તેજસ કર્મ એના આત્મા સાથે વ્યાપતો હોય, પોતાના આત્મા સાથે. આજે આપણે જેટલા કર્મ બાંધીને આવ્યા અત્યારે બાંધીએ છીએ, એ આપણા આત્મા સાથે વ્યાપતો હોય. આ બોડીમાં બાર ફૂલેલું ના હોય, આત્મા પ્રદેશોમાં ભરેલું હોય. હવે આત્મા બટાકામાં જાય તો એ એક કર્મ એ શરીર રહે, અને બટાકામાં જઈને ધારો મનુષ્યમાં આવે તો એ રહે. આત્માના પ્રદેશોની સાથે આ શરીર એક મેક હોય. જેમ જેમ કર્મ ભોગવાતા જાય બોલો, એટલા એ કર્મ આત્માથી છૂટા પડે. સાથે નવા બંધાતા જાય એટલે મિક્સ થતા જાય. સાવ કર્મ શરીર ના હોય, એક પણ પરમાણુ આત્માને ચોટેલું ના હોય એવું મોક્ષે જ અવતાર જ થાય. અને આવું થાય છે એક મિનિટ, એટલે મોક્ષે ગયેલી ફરી ક્યારેય સંસારમાં જન્મ લેતો નથી. એક એક કર્મ બાકી નથી માટે. અને વનસ્પતિમાં ગરવી ફરી જન્મ લે, કારણ કે ભાઈ એને કર્મ છે. કોણ શું
બોલ્યા?
મોક્ષમાં તેજસ શરીર ના હોય, કર્મ શરીર ના હોય, કેવળ એકલો આત્મા હોય, એકલો
આત્મા.
અને તેજસ કર્મ શરીર નથી એટલે મોક્ષ ગરવી ક્યારે ફરી સંસારમાં આવે નહીં. સાંભળો, જયારે જીવ મોક્ષે જાય ત્યારે તેજસ શરીર, કારમણ શરીર, ઔદારિક શરીર એમાં એક ના હોય. સાંભળો પેલા, જ્ઞાન રૂપી તેજ હોય, હજી હજી સમજ્યા મેં શબ્દ કયો આપ્યો? જ્ઞાન રૂપી તેજ હોય, જ્ઞાન
જ્ઞાન હોય પણ તેજસ શરીર, તેજસ આપણું શરીર છે.
એ તમારી જઠરાગ્નિ કહેવાય, ખાધેલું પચાવે જઠરાગ્નિ, એ સ્થિતાવસ્થામાં ના હોય. એને આ ખાધેલું પકાવવા વાળું ગરમી, આપણા હાથમાં જેમ ગરમી હોય છે એવું તેજ શરીર મોક્ષમાં ના હોય. પણ જ્ઞાન મૂકી તેજ હોય, એ જ્ઞાન ગુણ છે, શરીર નથી. આત્મા આનંદ જ્ઞાની છે, એટલે જ્ઞાન રૂપી જે તે પ્રભાવ એ આનંદ તો હોય, પણ શરીર રૂપી પૂતગલ ના હોય. શરીર પૂતગલનું બનેલું છે, ઔદારિક એક પૂતગલનું બનેલું, અને આ તેજસ્વી જેની વાત ચાલે છે એ પણ પૂતગલનું બનેલું છે. શું બોલો?
શું કેવા માંગે છે કે આપણા જે તીર્થંકરો પદ્માસનમાં છે અને બીજું ખડગાસનમાં છે, અને એ જયારે મોક્ષે જાય છે સિદ્ધિદા ઉપર, ત્યારે એના શરીરનો ભાગ એ છોડીને ઉપર જાય છે, અને એનું કદ એ શરીરનું અવધારી શરીરનું બાદ કરી અને જઈ જાય તેનું કદ ત્યાં ઓછું હોય છે, અહીંયા જેટલું છે એનાથી ઓછું હોય છે. એ વાત સાચી?
એ સમજો, અહીંયા જયારે કેવળી પણ એ વિચરતા હતા અને મોક્ષે જવાનો ટાઈમ થયો, એમને કેવળ નાદી દેખાય છે કે મારું આયુષ્ય હવે પૂરું થવાયું, એક અંતર્મૂળનું આયુષ્ય બાકી હોય તારે, હજી મરી ગયા ન હોય એની પહેલા આ આત્મા જે શરીરમાં પગથી માથા સુધી વ્યાપ્ત છે એ ચારે બાજુથી દબાવે આત્માને. ખૂણા જ્યાં જ્યાં પોલાણ છે, બોલો, એને પૂરે એટલે દબાય. જેમ દાખલો આપું કે નાકની ત્રણ દાંડી છે, એક બે ત્રણ, એ દાંડીમાં આત્મા છે એટલે સોય અડે પીડા થાય છે. પણ આ બે કાણા છે એમાં આત્મા નથી, એટલે સોય તમે ઊડી નાખો પણ અડે નહીં આજુબાજુમાં, ત્યાંથી પીડા નહીં થાય. કાન તમે જુઓ, આ ઉપસેલો બાર ભાગ છે એમાં જીવ છે, પણ આ વચ્ચે પોલણ છે, જ્યાં આંગળી નાખો બોલો ત્યાં આત્મા નથી. અંદર છે પાછો, એવી રીતે હવે અંદરનો ભાગ તો હું દેખાડી નહીં શકતો, પણ પેટના ભાગમાં પણ જ્યાં જ્યાં પોલાણ છે ત્યાં આત્મા નથી, કેમ કે આત્મા શરીરની સાથે વ્યાપ્ત છે. જ્યાં શરીરનો ભાગ હોય ત્યાં આત્મા હોય. એને બદલે કેવનાન પામીને જયારે મોક્ષી જવાનો ટાઈમ થાય ત્યારે આત્મા ચારે બાજુથી પોતાના આત્મપ્રદેશને ખેંચીને પોલાણને પૂરે નક્કર બની જાય. આ કાનનો આત્મા અહીંયા ઉપસેલો છે, એ આત્માને ખેંચીને અંદર પોલાણ પૂરીને નક્કર બની જાય. હવે તમે સમજો કે પોલી વસ્તુ નક્કર કરીએ એટલે બે ની ચાર ની ઓછું થાય. એના હિસાબે શાસ્ત્રકારો કીધું છે કે જેનું શરીર મોટું એમાં પોલાણે મોટું હોય, શરીર નાનું હોય એનું પોલાણે નાનું હોય. આપણા કાનમાં પોલાણ નાનું હોય, હાથીના કાનમાં પોલાણ મોટું હોય. એટલે એવો નિયમ છે કે બે તૃતીયાંશ રહે, એક તૃતીયાંશ ઘટે. તમારી છ ફૂટની લંબાઈ હોય તો ચાર ફૂટની લંબાઈ આત્માની થઈ જાય. કેમ? જ્યાં પોલાણ છે ત્યાં આત્મા અંદર પ્રવેશ કરે અને ઘનીભૂત થાય, નક્કર થઈ જાય. જેમ એક આપણે તપેલીમાં ઘઉં ભર્યા હોય, પછી તપેલી ભરાઈ ગયું પછી એમ ચમથોડો હલાવીને તો બે આગળ દબાઈ જાય. કેમ? એક દાણો બે દાણાની સાથે પોલાણ વાળી જગ્યામાં ભરાઈ ગયો નક્કર, એટલે એક આગળ ઓછું થાય કે નહીં? એમ અહીં પણ આત્મા છ ફૂટનો હોય, ચાર ફૂટનો થાય, પાંચસો ધનુષનો ઋષભદેવ પ્રભુનો જીવ હોય એ 333 ધનુષનો થાય. જેની જેટલી ઊંચાઈ લંબાઈ પહોળાઈ એનું બે તૃતીયાંશ કદ રહે. શરીરનું નહીં હોય, શરીર આવું ના આવું જોઈએ, શરીર નાનું ના થાય. આત્માની વાત છે. હે? હા, એટલે આત્માની શરીરના કારણે જે લંબાઈ પહોળાઈ છે એ ઘનીભૂત થવાના કારણે આત્માની લંબાઈ પહોળાઈ બે તૃતીયાંશ થાય. અને કેટલો ભાગ જીવ વગરનો પણ બની જાય. જેમ ધારો કે આપણા નાકની નાણીનો આત્મા અહીંયા વચ્ચે આવ્યો તો નાકની નાણી થોડી જીવ વગરની પણ બની જાય. પણ આ ક્યારે? છેલ્લા અંતર્મુઢમાં. એટલે આપણને કઈ કલ્પનામાં ખ્યાલમાં ના આવે, કેવળ નાની આપણે હોઈએ તો બધું દેખાય. આમ ઘનીભૂત થયા પછી આ દેહનો ત્યાગ કરી અને આ જીવ ઉપર જાય મોક્ષે, અને કાયમ મોક્ષમાં બે તૃતીયાંશ ભણે રહે. પછી ન જાય નાનો થાય, ન જાય વિસ્તૃત થાય, ન મોટો થાય ન નાનો થાય. કારણ લાંબા પોળા થવાનું પ્રયોજન કઈ છે નહીં એમને. આપણે તો અમને એમ બેહીએ ને તો બે કલાકે પગે દુખવા આવે, બોલો જા. એમને કઈ એવું છે નહીં, બધા કર્મ તૂટી ગયા છે. એટલે અનંત કાળ સુધી આમને આમ રહે. કેટલો કાળ? તો એમને પગ દુખે એટલે કોઈ દુખાવો ના થાય. એ જ કર્મ નથી. બે તૃતીયાંશ થાય ખરા પોલાણ પૂરવાથી. શરીર આનું આ જ રહે, આત્માની લંબાઈ પહોળાઈ ઘટે. મહાવીર ભગવાન 7-8 હતા, પણ મોક્ષે ગયા ત્યારે 5.5-5.5 થયા. શરીર આનું આ જયું અને ઋષભદેવ પ્રભુ 333 ધનુષના થયા, 500 હિસાબે. જેનું શરીર મોટું એમાં પોલાણ મોટું, શરીર નાનું એનું પોલાણ નાનું છે. હવે બેઠી વાત બેન, આ રીતની વાત છે. પણ આ ભગવાન મોક્ષે જાય તાની વાત છે, આપણા શરીરની વાત નથી. આપણા શરીરમાં પોલાણ છે અને મરીએ તો પોલાણ રહે, અને બીજા ભાવમાં આ જીવ આ શરીરનો ત્યાગ કરીને જાય. મારે થોડું આત્માને આપણે ઓળખીએ, આત્માના ગુણોને મેળવીએ. આત્મા જ કર્મનો કર્તા છે, શરીર કર્મનો કર્તા છે એમ નહીં. ઘણા લોકો એવું કે અભક્ષ્ય અનંત કાંઈ ખાય, હિંસા કરે કોઈ, કે કેમ આમ શરીર ખાય છે, હું કાં ખાઉં છું? આમ માને શું બોલે? બરોબર છે. હજુ શરીર ખાતું હોય તો મરદાના મોઢામાં બટાકાનો કકડો મૂકીને ખાય ખરું? એટલે આવી ખાલી આવા બચાવ કરવા આ વ્યાજબી નથી. સમજાય છે? કેવળ ઉપર ઉપરનું જ્ઞાન કરી ને મોહને પોષવો હોય, મનગમતા વિષય ભોગ કરવા હોય, ખાવું પીવું હોય અને બચાવ કરવો હોય, કારણ કે શરીર ખાઈ જાય, હું કા ખાઉં છું? આ વાત સારી નથી. આત્મા કરતા છે, શરીર વચ્ચે સાધન છે, નિમિત્ત છે, બાકી શરીર કરતા નથી. આપણે કોઈ વસ્તુ લઈએ કે દઈએ, સ્વાદથી લઈએ દઈએ ને, સ્વાદ તો સાધન છે. તમારી પોતાની ઈચ્છા થઈ તો તમે આપ્યું છે, લીધું છે. એ કર્તૃત્વ ક્યાં લેવાનું? જીવમાં, વચ્ચેમાં નહીં. આ પ્રમાણે આપણે ત્રણ પદની વાત આજે પૂરી કરી છે. કર્તા ભાઈ જીવ છે, નિત્ય છે, કર્તા છે. હવે ભોગતાની વાત ખાલી સમજાવશે. ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ. ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કર્મ, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. આપણે બોલીએ ને ભાઈ, એ પણ પૂતગલ છે, સૂક્ષ્મ હોવાથી દેખાતા નથી. પણ ઘણા કોઈના જોરદાર શબ્દ આપણા કાનમાં આવે તો કાન પણ બેરો થઈ જાય. ઘણી વાર એ પૂતગલ છે. આ સ્વર ઘણા કહેવાય, ચાલો વધારે વેગ કાલે સમજાવશું.
બરોબર,
પદ નમો ગુરુ ભગવન
પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાન તે સદા પ્રણામ
દેહની દશા વર્તે દેહ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસ્ત્ર.